भव संभव भीति भेदनम सुख संपात करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा भजे सदा भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज। श्री हरि कृष्ण महाराज। अन्नादि स्वामी ना बोल।
गुरुजी के प्रगट संतो भक्तो होए ए जे आपड़ा वासना ने स्वभाव टड़ावे छे, परोक्ष थी ए काम थतु नथी।
अभ्यास
काल गुरुजी वात करी के जेने देहाभिमान होय ई जेम जेम भगवान अने संतो नो महिमा धारी शकतो नथी।
मोहन भूतिया ना बोल।
गुरुजी कहे सुखिया थावो तो धर्म पाळवो पड़े, ને ધર્મ તજીને સુખિયા થવા મહેનત કરે છે, એ સુખ નથી થતું, એને દુઃખ જ આવે છે।
ઓલા મિસ્ત્રીને
ગુરુજી કહે ધર્મ પાળે મોટા થાય છે અને સૂર્ય ચંદ્ર બધા ધર્મ પાળે અને સુખી થાય છે, આવી રીતની જે મોટા ધર્મ પાળે એ મોટા થાય છે।
સરસ બાપા બધા યાદ રાખવા માંડે લ્યો। તેવ પડી ખરી, પૂર પહેલું તરંગ 11, આજે જેઠ વદ હાતમ છે, તારીખ 22/6/11 ને બુધવાર, શ્રી નરનારાયણ ભગવાનનું સાંત્વન, અસુરોની સક્રિયતા। ઉત્તમ રાજાએ ઉપરની કથા સાંભળી તેથી તેને અપાર આનંદ થયો। પછી તેઓ બંને હાથ જોડીને અમૃતમય સાર વચન બોલ્યા, હે મહાન મુક્તાન સ્વામી, મૂર્તિદેવી અને ધર્મદેવે મનુષ્ય દેહ ક્યાં ધારણ કર્યો અને ઉદ્ધવે પણ ક્યાં દેહ ધર્યો તે મને કહો। દુર્વાસાનો શાપ થયો એટલે બધાએ એ મનુષ્ય દેહ ધરવાનો હતો, એ કથા સાંભળીને દાદા ખાચર કે ક્યાં દેહ ધર્યો એ આપ સ્વામી મને કહો। ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈને શ્રી મુક્તાનંદ સ્વામી પ્રસન્ન થયા, હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કરીને પછી પ્રેમથી તે કથા કહેવા લાગ્યા। હે દાદા ખાચર, દુર્વાસાએ શાપ દીધો, એ શાપને ઉદ્ધવજી વગેરે બધાએ સ્વીકાર્યો, પણ ભગવાનનો વિયોગ થશે એ વાત યાદ આવતા અંતર બહુ દુઃખી થઈ ગયું કે હવે ભગવાનથી આપણે છૂટા પડવાનું થશે। બસ આવા સંજોગોને જોઈને બધા મુનિઓ શોક કરવા લાગ્યા, અરે હવે ફરી ભગવાનનો જોગ ક્યારે થશે? મોટો અંતરમાં આ એક પ્રશ્ન ઊભો થયો। પ્રશ્ન હંમેશા સુખદાયી નથી હોતા, સમાધાન જ સુખદાયી હોય છે। પ્રશ્ન થયો, કોઈ પણ પ્રશ્નો થાય છે એ થોડે વધે અંશે માણસને અંદરથી મથે છે। આ પ્રશ્ન થયો કે હવે ક્યારે ભગવાનનો યોગ થશે? આવો વિચાર આવતા જ સૌની આંખોમાંથી આંસુ ઝરવા લાગ્યા। હે રાજા, તે સમયે બધા મુનિઓ જે પરસ્પર બોલતા હતા તે બધું હું તમને કહું છું। અરસપરસ જે વાતો કરવા માંડ્યા મુનિઓ, અરે હવે ભગવાનના મુખ કમળના વચન ક્યારે સાંભળવા મળશે? અરે હવે ભગવાનના દર્શન ક્યારે થશે? મુખ કમળને દેખ્યા વિના ચેન નહીં પડે, આપણને શ્રીહરિ બાથમાં લઈને અરે હવે ક્યારે ભેટશે? આપણને બોલાવીને છાતી ઉપર ચરણાવીને ક્યારે ધારશે? ફળ કંદ અને મૂળ પ્રસાદ ક્યારે જમાડશે, આવો અમૂલ્ય સમય ક્યારે આવશે, આવું બોલતા અને શ્રીહરિનો વિયોગ સંભાળતા સૌની આંખોમાંથી અશ્રુ જળ વહેવા લાગ્યું. હરિનો વિયોગ જોઈને મુનિઓના અંતરમાં અપાર સંતાપ વારંવાર વ્યાપવા લાગ્યો. તે બધું જોઈને ભગવાને હસતા હસતા સૌને બોલાવ્યા. ભગવાનને હવે એમ થયું કે આ બધા દુઃખી થઈ ગયા તો હું હવે એમને શાંત કરું, એટલે ભગવાન પોતે હસે છે, આ લોકોનો શોક ઓછો કરો. બધાને બોલાવ્યા, બાસમાલીને ભેટ્યા પ્રભુ, અને તેમનો સંતાપ ટાળ્યો. મુનિઓએ ભગવાનની મૂર્તિને પોતાના અંતરમાં ધારીને અવિચળ રીતે ઠેરાવી. આ શબ્દ મને બહુ ગમ્યો. ભગવાનને પ્રેમથી બોલાવ્યા, ભેટ્યા, એ પણ બહુ ગમ્યું. અને પછી સંતોએ જે ભગવાનની મૂર્તિને અંતરમાં ઠેરાવી એ જે શબ્દ લખ્યો ને, અવિચળ રીતે અંતરમાં ઠેરાવી, એમ અંતરમાં ધારીને અવિચળ રીતે ઠેરાવી, આ શીખવું જોઈએ. સુખી થવા જેવું છે આમાં. મૂર્તિ ઠેરાવી તેથી તેમને હૃદયમાં ઘણો જ આનંદ થયો. આનો અર્થ એ છે કે જે પોતાના અંતરમાં મૂર્તિ ઠેરાવે છે, અવિચળપણે ધારી રાખે છે, એના જ અંતરમાં સતત ઘણો આનંદ રહે છે. ભગવાન ભૂલ્યા પછી આનંદ હોય નહીં, અને જે આનંદ છે તે આનંદ કહેવાય નહીં. તે હાવ આનંદનો આભાસ છે, ખોટી કલ્પનાઓ છે, મિથ્યા માનેલું છે. ભગવાન ભૂલાયા પછી, ભગવાનની સ્મૃતિ તૂટ્યા પછીનો આનંદ એ શું કાંઈ આનંદ છે? આપણે તો એને આનંદ માની લઈએ છીએ. યુગોના યુગ, જન્મોના જન્મથી આવીને આવી મૂર્ખાઈ કરતા રહ્યા છીએ. આનંદ તો એક સહજ આનંદ જ છે. આ વાતને આપણે અંતરમાં દ્રઢ કરવી જોઈએ. સંતોને આનંદ બહુ થયો ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને, એટલે અને વિયોગનું દુઃખ વિસરી ગયું. લ્યો, એ અંતરમાં ભગવાનની મૂર્તિને ધારે ઠેરાવે એને વિયોગના દુઃખ રહે નહીં. પછી શ્રી નારાયણ ઋષિ પોતાના મુખથી વચન બોલ્યા. શું બોલ્યા? તો હે સંતો, એમ કહીને બોલ્યા. ભગવાન આ જે વાત કહે છે ને, એને સાંભળીને સૌને સુખ થાય છે અને બધાને ચેતના આવે છે. પણ એવું તો ભગવાને શું સંભળાયું કે સૌને સુખ થયું, સૌના અંતરમાં ઠંડક થઈ, આમ ચેતના આવી ગઈ? તો એ સાંભળ્યા જેવું છે. હે સંતો, કોઈએ લેશ માત્ર પણ શોક કરવો નહીં. તમે બધા શોક શા માટે કરો છો? મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. જુઓ, લ્યો, ભગવાનની ઈચ્છાથી જે થયું હોય એમાં શોક કરવાનો હોય નહીં. આપણને ઘણા કામ એવા હોય તે ભગવાનની ઈચ્છાથી થયા હોય તો પણ પ્રથમ નજરે સારા ન દેખાતા હોય, અગર દુઃખદાયી દેખાતા હોય, પરંતુ પરમાત્માનું કોઈ પણ વિધાન દયારહિત હોતું નથી. અંતે એ જ કામ અનેકને માટે મહાસુખદાયી અને કલ્યાણકારી નીવડે જ રહે છે. માટે આપણે એમ એકદમ દુખિયા શા માટે થઈ જવું, શા માટે થઈ જવું? જુઓ, ભગવાનને કોઈ દુઃખ છે કે મારા વાલા સંતોને જન્મ લેવા પડશે, મારે ધરતી ઉપર જવું પડશે? ત્યારે ભગવાનને શું સંતોને જન્મ દઈને અહીંયા દુખિયા કરવાની ઈચ્છા છે? અને ભગવાનને શું અહીં જન્મ લેવાનો કાંઈ શોખ છે? અને ભગવાનને આ ગંધારા લોકમાં કાંઈ મજા આવે છે? તો પણ ભગવાન આ ખરાબ બાબતને એટલી બધી પોઝિટિવ લે છે કેમ? જે અંતે આ બાબત અનેકના કલ્યાણ કરનારી, અનેકને સુખ આપનારી બનવાની છે એ ભગવાન જાણે છે અને આપણે જાણતા હોતા નથી, સંતો જાણતા નથી, આ ભક્તો જાણતા નથી, એટલે એ બધા દુઃખી થઈ ગયા છે. અને ભગવાન પોતે એ જ ઘટનાથી હસે છે અને બાકીના રડે છે. ઘટના એકની એક છે, એમાં દુનિયામાં ઘટતી બધી જ ઘટનાઓને કેટલાક માણસો જો જાણતા હોય એના પરિણામને તો એ હસતા હોય છે. ભગવાનની ઈચ્છા જાણતા હોય તો હસતા હોય છે, અને જે નથી જાણતા એ બધા બહુ દુઃખી હોય છે, પીડાતા હોય છે. બહુ સમજ્યા જેવી કથા છે. ભગવાન કહે છે શોક કરવો નહીં. કેમ ન કરવો ભાઈ? આ તો શોક કર્યા જેવી જ બાબત છે. તો આ શું સારું થયું છે શોક ન કરવો? શોક થાય જ તો. ત્યારે ભગવાન શું કહે છે? મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. અરે બાપ, તમારે આવી બધી શું કામ ઈચ્છાઓ કરવી જોઈએ? અમને મૃત્યુલોકમાં જન્મ લેવડાવવાની, ગરીબો બનાવી દેવાની, અમને અધર્મીઓથી અને અસુરો થકી પીડવાની, આવી બધી ખરાબ ઈચ્છાઓ કરો છો પ્રભુ તમે? સંતો ધીરજ રાખો, મારો આશય સમજો. હું ભૂમિ પર અવતરીને વિચરણ કરવા માગું છું. હું ધરતી ઉપર વિચરણ કરીશ, તમારી સૌની સાથે અનુસરીને રહીશ. મારા હૃદયના ભાવને સમજો, હું તમને પીડવા નહીં માગતો, હું તમને દુઃખી કરવાના આવા વિચારો નથી કરતો. તમારા માટે આ મારી ઈચ્છા જે છે શાપ થવા રૂપ, તે તમને દુઃખી કરવા માટેની નથી. હું કોઈને દુઃખી કરવાનો ક્યારેય કદી કાંઈ સંકલ્પ કરતો નથી. તમારા વિના હું એક પળ પણ રહીશ નહીં. તમે આ વાત જાણતા નથી એટલે શોક કરો છો. તમારા વિના હું એક પળ પણ રહીશ નહીં, જેમ તમે કહેશો તેમ હું કરીશ. કેવું સરસ બોલ્યા! મેં તમને કહ્યું હતું જે બોલ્યા એનાથી હવને સુખ થયું, ચેતના આવી. એવું જ શું બોલ્યા કે બધાને સુખ થયું, ચેતના આવી? કેટલું મીઠું ને મધુર અભય કર પ્રભુ બોલે છે. તમે જેમ કહેશો એમ હું કરીશ. તમે દુઃખી એટલા માટે થઈ ગયા છો કે આ મારી વાત તમે જાણતા નથી. તમે આવીને જ્યારે મને ભારત દેશના સમાચાર આપ્યા ત્યારે મેં એવો સંકલ્પ કર્યો હતો. તમારે મુખેથી સમાચાર સાંભળતા જ મેં આ વિચાર કરી લીધો હતો. મારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા હતા, મેં જ સંકલ્પ કર્યો હતો. દુર્વાસા આવો, શાપ ઠપકારો, મેં જ કર્યો હતો. કે એને સંતો તમે જાણતા નથી એટલે તમને શોક થાય છે. જ્યારે તેઓ સન્માન ન પામ્યા ત્યારે મારી ઈચ્છા જોઈને જ તેણે શાપ આપ્યો. હવે આમાં દુર્વાસાનો વાંક શું? દુર્વાસામાં માન કહો કે દોષ કહો કે ક્રોધ કહો કે અજ્ઞાન કહો, એ કાંઈ ઊભું રહ્યું? એને માની કહેવાય, એને ક્રોધી કહેવા, એને વિરોધી કહેવા? હવે હું બોલું, મને કહો જોઈએ. બધું કરડ ભૂ થઈ ગયું. મારી ઈચ્છા જોઈને જ તેણે શાપ આપ્યો છે. એને સંતો તમે જાણતા નથી ને દુર્વાસાય જાણતા નહીં હોય, સમજાણ? પણ ભગવાને આ કરાવ્યું છે એટલે ભગવાન આમ બોલે છે. અને તે ઈચ્છાને જોઈને જ તે એમ બોલ્યા હતા. હાલો, ભગવાનની વાત સાંભળતા તો એવું સ્પષ્ટ દેખાય છે. દુર્વાસા પણ જાણતા હતા કે ભગવાનની આવી ઈચ્છા છે એટલે હું શાપ દઉં છું. આનો અર્થ એ થયો કે દુર્વાસાએ જે કર્યું તે પરમેશ્વરની ઈચ્છા જોઈને નાટક કર્યું. અને આપણે બધાએ દુર્વાસાને બહુ દોષી, ક્રોધી, વિરોધી, અજ્ઞાની, પોતાના દોષને નહીં સમજનારા, પોતાના માનને નહીં જાણનારા અને કોકની ઉપર ઉતરી પડનારા એમ માની લીધા. નારાયણ ભગવાન દુર્વાસા વિશે એવું માનતા નથી જેવું આપણે માનીએ છીએ. એવા તો આપણા જીવનમાં બહુ પ્રસંગો હોય છે કે આપણે કોકને પ્રત્યે જેવું માનતા હોઈએ છીએ ને એવું ભગવાન એને પ્રત્યે માનતા હોતા નથી, આપણે જ માનતા હોઈએ છીએ. માટે કોઈકે કીધું કે ભગવાનની આંખેથી જુઓ, ભગવાનના કાનેથી સાંભળો, ભગવાનના મનથી વિચારો. કોકે બહુ સરસ વાત કરી, એ દર્શન સત્ય છે, એ વિચાર સત્ય છે. ભગવાનની જીભથી બોલો એ વાણી સત્ય છે. તમે તમારી ઇન્દ્રિયો અંધકરણનું ડિંડક હાંક્યા કરશો નહીં. કેમ? જે તમારા ઇન્દ્રિયો અંધકરણ બહુ અલ્પ છે, એમાં બધું જ જ્ઞાન જેમ છે એમ પકડાતું હોતું નથી. બહુ ભરોસાપાત્ર તમારા ઇન્દ્રિયો અંધકરણ છે નહીં. માટે ભગવાનની દ્રષ્ટિએ જુઓ. ભગવાન શું કહે છે કે મારી ઈચ્છા જોઈને જ દુર્વાસાએ આ બધું નાટક કર્યું છે. એને તમે, દુર્વાસાએ સ્વતંત્રપણે આ બધો ખેલ કરી નાખ્યો એમ માનો છો. દુઃખ થાય જ તો પછી દુર્વાસા પણ મારે આધીન છે, મારી ઈચ્છા વિના એનાથી બોલાય નહીં, ક્રોધ થાય નહીં. એમાંય આવા બદ્રિકાશ્રમ જેવા ધામમાં એ શક્ય જ નથી. માટે તમારે શોક કર્યા જેવું છે નહીં. આમ પ્રભુ બોલીને શોક ટાળે છે, ટળી જ જાય ને. આવું ભગવાન બોલે શાંતિ થઈ જ જાય. તો પાછું એમ કીધું, હું તમને એક પળવારે નહીં તજું, તમે કહેશો એમ કરીશ. બોલો લ્યો. હવે ભગવાન છે ને પોતે પોતાને મુખે પોતાનો મહિમા કહે છે. બહુ સરસ સાંભળ્યા જેવો છે. બિન નિમિત્ત ન હોત કબુ જોજો કારજ કોઉં, નિમિત્ત કરી કે હોત હી જબ તબ હી સોહત સો. હવે સંતોના મનમાં કદાચ એવા વિચારો આવે કે હે ભગવાન, તમે અમને ધરતી ઉપર આવી રીતે જન્મ લેવાનું દુર્વાસા દ્વારા શાપ અપાવડાવીને નિમિત્ત કર્યું, હે તમારે પણ ધરતી ઉપર અવતાર લેવો છે. તમે કીધું હું અવતરીશ ને તમારી હારે વિચરીશ, પણ આમ સીધું ન કરાય. તમારે જન્મ લેવો હોય, અમારે જન્મ લેવડાવવો હોય તો તમે તો સમર્થ છો ને પ્રભુ છો. આ દુર્વાસાને બોલાવ્યા અને શાપ ઠપકાવરાવડાવ્યો અને અમને બધાને શોકમાં ડૂબાડી દીધા. એના કરતાં પ્રભુ તમે એમ જ કીધું હોત કે સંતો મારી ઈચ્છા છે, તમે મારી હારે હાલો, આપણે ધરતી ઉપર જન્મ લેવો છે અને માણસોના કલ્યાણ કરવા છે, આમ રાખવામાં તમારો શું વાંધો હતો? લ્યો આમ તમારો શું વાંધો? ભગવાન જાણે કે એનો ઉત્તર દેતા હોય એવું બોલ્યા. ભગવાન કે સંતો એમય થાય, ન થાય એવું કાંઈ નથી, પરંતુ બિન નિમિત્ત ન હોત કબુ જોજો કારજ કોઉં. કોઈ પણ કારજ વગર નિમિત્તે ક્યારેય થતું હોતું નથી. નિમિત્ત કરી કે હોત હી જબ તબ હી સોહત સોઉં, નિમિત્ત ઊભું થઈને પછી જે કામ થાય છે ત્યારે જ તે કામ શોભે છે. અમે દુર્વાસાના શાપનું નિમિત્ત ઊભું કર્યું છે. જબ જબ લીએ અવતાર હી તબ તબ લીએ નિમિત્ત, એસે યહ તુમ જાન હો મુનિવર પરમ હી મિત. કે જ્યારે જ્યારે આ ધરતી પર અવતાર થયા છે ત્યારે કોઈક ને કોઈક નિમિત્તે થયા છે, કાંઈક ને કાંઈક નિમિત્ત ઊભું કરીને ભગવાન ધરતી ઉપર પધાર્યા છે. આ વાતને તો મુનિવર તમે જાણો છો, હું આ સમજી શકો એમ છો. માટે મેં નિમિત્ત ઊભું કર્યું. આ નિમિત્ત સમજી લો તમે, એમાં કોઈ પણ જાતનો કુતર્ક કરવો નહીં. આવી પાછી સ્પષ્ટતા કરી એનો અર્થ એ થાય કે કોઈકને કુતર્ક થયો હશે એટલે ભગવાને સ્પષ્ટતા કરી દીધી. કે બધા અવતારો કાંઈક નિમિત્ત ઊભું કરીને થયા છે, માટે મેં આ દુર્વાસાના શાપને નિમિત્ત બનાવ્યું. બાકી તો જેમ ધારું એમ બધું જ કરી શકું છું. બધાના કલ્યાણ પણ ધામમાં રહ્યો થકો સંકલ્પ કરીને જ કરી શકું છું. ધરતી ઉપર અધર્મ ટાળવો એ મારે મન કાંઈ નવાય નથી. સંકલ્પ કરું ને તો કરોડો બ્રહ્માંડ ટાળી દઉં એમ છું. ન્યાય રહ્યો થકો જ, કાંઈ અવતાર લેવાની જરૂર નથી. પણ આ બધી મારી લીલા છે અને તમારા સુખ માટે છે, કલ્યાણ માટે છે એમ સમજો. નહીતર આ બધી મારી લીલાઓમાં તમને વારે વારે અનેક પ્રકારના તર્ક કુતર્ક થતા તમને મારો હવાદ કે સુખ કાંઈ રહે નહીં. મેં નિમિત્ત ઊભું કર્યું, નિમિત્ત વિનાય ધારું તો જ અવતાર સીધો લઈ શકું છું, સીધા જીવને ધામમાં મૂકી શકું એમ છું, બધું થાય. પણ એમ મારે નથી કરવું. માટે તમારે કાંઈ મારી ઈચ્છાથી થતું હોય, હું કરતો હોઉં, એમાં કુતર્ક કરવા નહીં. એમ જે હું જેવો છું, જેમ છું, એમ મને તમે શું વેદો કે પુરાણો કોઈ જાણતા નથી. માટે મારી બાબતમાં તમારે કાંઈ પણ વિચારવું કે ડાપણ કરવું તમારા અલ્પ ઇન્દ્રિયો બુદ્ધિ અંતકરણે કરીને તે હરગીજ યોગ્ય નથી. આવી અદ્ભુત કથા છે, બહુ ઝીણી કથા છે. આપણી બધી ખામીઓને ખુલ્લી કરી નાખે એવી કથા છે. ક્યાં આપણે, ક્યાં પરમાત્મા, આપણે એના પ્રત્યેના વિચારો કરવા એ કેટલીક શોભા કહેવાય. હે, નેરું ડાપણ જ કહેવાય ને. ભગવાનમાં ભૂલ્યો કાઢવી એ મૂર્ખાઈથી વધારે કહેવાય કે? અને એક બીજી વાત કે ભગવાનનો મહિમા ગાવો ને તે પણ ભગવાનનો મહિમા ઓછો કર્યા બરોબર છે. સમજો, કોઈ અમૂલ્ય ચીજ હોય એની કિંમતનો આંકડો તમે માંડો એટલે શું કર્યું કહેવાય? એની કિંમત ઘટાડી જ કહેવાય ને, એની જ કોઈ કિંમત જ નથી. અને તમે વળી એની કિંમત કીધી કઈ ને બેઠા, એટલે તમે શું કર્યું? એની કિંમત ઘટાડી, એનો મહિમા ઘટાડ્યો. એમ ભગવાનનો મહિમા તો અપરંપાર છે. અને તમે એમ કહો છો કે આટલો મહિમા છે તો ઓછો કરીને બેઠા, માફ કર્યું તમે તો. એટલે પરમેશ્વરનો મહિમા ગાવો એ પણ એનો મહિમા ઓછો કર્યા બરોબર છે. સમજાય? એ લક્ષણમાં તો આવતા નથી, એ મપાતા તો છે નહીં, એની કોઈ ફૂટપટ્ટી જ નથી. અને એને ગાવા એનો મહિમા કેવો એ તો ફૂટપટ્ટીએથી માપવાની વાત થઈ ને. આવું બધું છે. એટલે પ્રભુ કહે છે કે તમારે કોઈ કુતર્ક કરવો નહીં, મારાથી વધારે કોઈ પણ સમર્થ નથી. આવું બોલી ગયા. હવે સમર્થમાં જે દોષો જોવા કે કુતર્ક કરવો એ ક્યાંનો ન્યાય છે? બોલો, એ તો આપણે એના કરતાં મહાન ને ડાયન સમર્થ છીએ એવું અહમ થયું એ સિવાય કાંઈ ન નીકળ્યું. હું એક છું છતાં બધા જ બ્રહ્માંડોમાં મારી મૂર્તિઓ રહેલી છે. શેષ શારદા, નારદ, સુખ, અરે ભવ અને બ્રહ્મા સુધી કોઈ પણ મારી યોગ કળાને જાણી શકતા નથી. કોઈ નહીં, મને કોઈ જાણી શકતું નથી, મારી યોગ કળાને કોઈ જાણતું નથી, મારા આશયને, વિચારને, કાર્યને, કર્તૃત્વને કોઈ સમજતું નથી. ગમે એટલા પ્રયત્ન કરે, ગમે એટલા ચતુર હોય તો પણ હું જેવો છું એવો મને જેમ છે એમ હજી સુધી કોઈ સમજી શક્યું નથી. હાલ કોઈ સમજી શકે એમ નથી, ભવિષ્યમાં કોઈ સમજે એવો થઈ શકે એમ નથી. આવું પ્રભુ બોલ્યા. મુક્તો અને અક્ષર પર્યંત કોઈ મારી યોગ કળાને જાણતા નથી. મુક્તો અને અક્ષર પર્યંત કોઈ મારી યોગ કળાને જાણતા નથી. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે મને સમજે. હાલો, જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે મને સમજે જ કે હું એકનો એક, મને સમજનારા અનેક, એ મને ઓછો સમજે એથી કરીને હું ઓછો છું, એ મને થોડોક ત્રાહો સમજે એથી કરીને હું ત્રાહો છું. જેને જેવી બુદ્ધિ એવો મને સમજે ને, એવો મને કહે ને, એવો મને લખે, એવો મને વિચારે. હું જેવો છું એવો તો કોઈ નહીં ક્યારેય સમજાણો તો છું નહીં, પણ હું જેવો છું તેવો મને કોઈ યથાર્થ રીતે ઓળખતું નથી. આવી ચોખવટ કરી નાખી. બહુ મસ્ત વાક્ય છે. જેની જેવી બુદ્ધિ હોય મુક્તો ને અક્ષર પર્યંત કોઈ મને જેમ છે ઓળખતા નથી, અક્ષરે નહીં. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે મને સમજે, પણ હું જેવો છું તેવો મને કોઈ યથાર્થ રીતે ઓળખતું નથી. એટલે હવે મને કહો, પણ આપણે જીવ હોવાથી કાંઈ ભગવાનને વિશે સંકલ્પો ન થાય એવું બને નહીં. સમજાણું થાય જ, બહુ અઘરું છે. હું અપાર, અકળ અને અતાર્ક્ય છું. જોયું, અપાર છું એટલે મારો કોઈ પાર લઈ શકે એમ નથી, કોઈ નહીં. અકળ છું, મને કોઈ કળી શકે એમ નહીં. અતરીકે છું, મારી કોઈ આવો છું એમ કલ્પનાય કરી શકે એમ નથી, તર્કમાંય નથી આવું એમ. દેખ્યામાં નહીં, એની કલ્પનામાંય નથી આવી શકું એમ. એ કલ્પના કરે એના કરતાંય હું ઘણો મોટો છું. એની કલ્પનામાંય ન આવું તો અનુભવમાં ક્યાંથી આવું? મારો કોઈ પાર પામતું નથી. જો પાર આવતો હોય તો હું અકલ શેનો? કેવું બોલેશ? જો મારો પાર આવતો હોય તો હું અકલ શેનો, કે અતર્ક શેનો, અપાર શેનો? સૌ આવો નીચે કરીને મને જાણજો તો સદા સુખી રહેશો, નહીતર કોઈ દી હખ નહીં આવે. ભગવાનની તો આ ઉત્પત્તિ છીછીને પ્રલય અને આ બધો ચિત્ર વિચિત્ર રચેલો સંસાર, એમાં જે ઘટતી નાની મોટી બધી જ ઘટનાઓ રૂપ લીલાઓ અદ્ભુત છે. જો ભગવાનને અને ભગવાનની આ બધી અનુપમ લીલાને આપણે ન સમજીએ તો ક્યારેય હોખ આવે નહીં. એટલે ભગવાને કહ્યું, ભાઈ આવો મને જાણજો એટલે તમને શાંતિ રહે. શુભ કર્મ અને અશુભ એમ બે પ્રકારના છે. કર્મો બે પ્રકારના છે, શુભ અને અશુભ. અને તે કર્મ પ્રમાણે બુદ્ધિ મળે છે. સત્સંગ કરીને બુદ્ધિને શુભ કરવી જોઈએ અને તે શુભ બુદ્ધિમાં સમજણી કેળવવી જોઈએ. સંતોને કહે છે, સમજાણો, શુભ કર્મ અને અશુભ કર્મ બે પ્રકારના કર્મ છે અને કર્મ પ્રમાણે બુદ્ધિ મળે છે. પણ સત્સંગ કરે ત્યારે બુદ્ધિ શુદ્ધ થાય અને શુદ્ધ બુદ્ધિમાં પરમાત્માની જેવી જોઈએ એવી સમજણી કેળવાય છે. માટે પહેલાં તો સત્સંગ કરીને બુદ્ધિ શુદ્ધ કરો. કુસંગ કરવાથી બુદ્ધિ અશુભ થાય છે. તમને સૌને મારો યોગ થયો છે, તમારી બુદ્ધિ અશુભ નથી. પાછું એ આશ્વાસન દઈ દીધું. કદાચ સંતોને એમ લાગે કે આપણી બુદ્ધિ અશુભ હશે, ભગવાન આવું બધું બોલે છે તો. એટલે કહી દીધું, તમને અમારો યોગ થયો છે, તમારી બુદ્ધિ અશુભ નથી, પણ હું તો કહું છું કે શુભ બુદ્ધિમાં જ મારું જ્ઞાન કેળવાય છે. જેમ છો એમ તો કોઈ મને ન સમજે, પણ વધારે વધારે સત્સંગ દ્વારા એ શુદ્ધ કરાયેલી બુદ્ધિમાં હું અનુભવાવ છું. માટે એ કરવું જોઈએ. કર્મ ફલ કે જો મેં હું દાતા, મોબિન જડ રૂપ રહાતા. હું કર્મ ફલનો દાતા છું. દરેક જીવને એના સારા અથવા નરસા કર્મનું સુખ અથવા દુઃખરૂપ ફળ હું પોતે આપું છું. આ વાત એમ જ જાણજો. કર્મ ખુદ કશું જ કરી શકતા નથી. મોબિન જડ રૂપ રહાતા, કર્મ મારા વિના જડ રૂપ રહે છે. મારા વિના તો કર્મ જડ છે, હું કર્મને ફલિત કરું તો જ કર્મ ફલિત થાય, બાકી પડ્યું રહે, યુગો સુધી પડ્યું રહે. એટલે જીવોને જે કાંઈ સુખ દુઃખ થાય છે તે હું જ્યારે એના કર્મોને ભોગવાવું ત્યારે મારી ઈચ્છાથી થાય છે. અનંત કોટી બ્રહ્માંડના જીવાત્માઓના તમામ સુખ દુઃખ મારી મુઠ્ઠીમાં છે, હું ઈચ્છું તો જ એને એના કર્મ સુખ અગર તો દુઃખ આપી શકે, નહીં તો કાંઈ ન કરી શકે, શક્ય જ નથી. અને હું ઈચ્છું તો એના કર્મ હોય કે ન હોય એને સુખી કે દુઃખી કરવા સમર્થ છું, એટલો સ્વતંત્ર છું. કર્મ હોય તો જ એમય નહીં, જેટલું કાળ કર્મન માયાનું હાલવા દઉં એટલું હાલે, ન હાલવા દઉં તારે લેશ માત્ર એનું હાલે નહીં એવો હું સમર્થ છું. આમ ભગવાન પોતે પોતાનો મહિમા માંડ્યા કહેવા. આ કાંઈ પરમેશ્વરને માનનો કહેવાયો? આ કાંઈ પોતે પોતાને મોઢે પોતાના વખાણ કરે છે, સ્વપ્રશંસા કરે છે, એમ કોઈ અવળો અરસ ન લેતા હો. આ તો એમની કેવળ કરુણા છે, આ એમની ખરી મોટાઈ છે, માન નહીં સાચી મોટાઈ છે, કે જેણે દયા કરીને એનું સ્વરૂપ આપણને ઓળખાવા આવી વાત કરી. બસ આપણે તો ઊંધાઈ ન મસીએ, પાછું ન્યાય આમ સમજશું, ઠેકાણો કાંઈ નહીં ને આપણું તો, વિચારોનું, ઇન્દ્રિયોનું, અંધકારનું, ઘડી કામ ને ઘડી કામ. ઈશ્વર કર્મ કાલ હિતિના મોબિન જડમતી લખી કરલી ના. હવે બીજા બે ઉમેર્યા આમાં, કર્મ મારા વિના જડ છે એટલું જ નહીં, તો ઈશ્વર અને કાળ એ મારા વિના જડ છે. ઈશ્વરો, કાળ અને કર્મ, સમજાણું, એ ત્રણેય મોવિન જડ, મારા વિના જડ છે. હે સંતો, મતિ લખી કર લીના, આ મારી વાત તમારી બુદ્ધિમાં લખી લેજો. એવું કીધું, તમારી બુદ્ધિમાં લખી લેજો. કાગળમાં નથી લખવાનું કહેતા, કેમ જે કાગળ ફાટી જાય, હડી જાય, કાગળ ક્યાંય પડ્યો રહ્યો હોય ને આપણે ક્યાંય હોય, કાગળમાં લખેલું એમનામ રહે, શું લખ્યું હતું એ ભૂલી ગયા હોય, વાંચવાનો ટાઈમ મળ્યો ન મળ્યો. એટલે ભગવાને બુદ્ધિરૂપી કાગળમાં વાત લખવાની કીધી, બડી અદ્ભુત બાત છે. બોલો, આપણે બુદ્ધિમાં લખતા નથી, નોટમાં લખીએ છીએ, એટલે નોટમાં પડ્યું રહે. આપણું લખેલું આપણને કાયમ લાગતું નથી, ભવિષ્યમાં કોકને લાગે કે ન લાગે શીખ ભાઈ, આપણે લખીએ છીએ આપણા માટે, પણ મન લાગે કોકને માટે થાય, મરી ગયા પછી નોટમાં સારું લાગે ને કોક વાંચે ને એનું કલ્યાણ થાય, ભલે. આપણે તો હવે એને પછી અડતાય ન હોય ને વાંચતાય ન હોય, પછી લખેલો શું કામનું. એટલે ભગવાને કહ્યું, મતિ લખી કરલી ના, મતિમાં લખો, તમારી બુદ્ધિમાં લખી લો આ વાત, એટલે ભૂલ જ ન થાય, યાદ જ રહે અખંડ. ઈશ્વર કર્મ કાલ હિતિના મોવિન જડ મતિ લખી કરલી ના, સબકુ નીચે રખના મેરો તુમકુ નતજ હું મેં કોવેરો. તમે બધાય મારો દ્રઢ નિશ્ચય રાખજો, મારો વિશ્વાસ રાખજો. તુમકુ નતજ હું મેં કોવીરા, હું તમને ક્યારેય તજીશ નહીં, મારો વિશ્વાસ રાખજો. ભલે દુર્વાસાનો શાપ થયો, ભલે તમારે ધરતી ઉપર જન્મ લેવાનો થયો, પણ હું તમને ક્યારેય તજીશ નહીં. જ્ઞાન ઘન શુદ્ધ મેરો નામા, રહત અખંડ મે અક્ષરધામા. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નરનારાયણમાં રહીને બોલે છે. જ્ઞાન ઘન શુદ્ધ મારું સ્વરૂપ છે, હું ચૈતન્યાકાર છું, દિવ્ય મૂર્તિ છું. શુદ્ધ મેરો નામા, મારું નામ પણ મારા જેવું જ છે. રહત અખંડ મે અક્ષરધામા, હું અખંડ અક્ષર ધામમાં રહું છું. જૈસી વસ્તુ તિહા તિસ વિધ હોય, સબ મે અગ્નિ રહ્યો હે સોઈ. તિસ વિધ અંતર જામી રૂપા, મેં રહ્યો હું સબ મે અનુપા. ભગવાન કહે હું અક્ષરધામમાં રહ્યો છું, તો આપણા મનમાં એમ થઈ જાય તો અહીં તો ક્યાંય ભગવાન નહીં હોય ને. એના ઉત્તરમાં કહે છે જય શ્રી વસ્તુ તિહા તિસ વિધ હોય, હું મૂર્તિમાન સદાય અક્ષરધામમાં રહ્યો છું, જ્યાં મારી મૂર્તિ છે તે અક્ષરધામનું મધ્ય છે. તેમ છતાંય પિંડ બ્રહ્માંડમાં જ્યાં જેવી વસ્તુ કાષ્ટાદિક હોય તેમાં જેમ અગ્નિ રહ્યો છે એમ હું તે જ પ્રકારે અંતર્યામી રૂપે બધાયમાં અનુપમપણે રહ્યો છું. આવું કહી દીધું. અર્થાત ધામમાં રહ્યો થકો જ જે જે વસ્તુ જેવી હોય છે તે તે વસ્તુમાં તેવા રૂપે અંતર્યામીપણે રહ્યો છું. એટલે મારા વિનાનું કાંઈ નથી, મારાથી છૂટું કાંઈ નથી, મારાથી સ્વતંત્ર કાંઈ નથી. મારા વિના પરમાણુથી માંડીને બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં ધામોમાં વિભૂતિઓમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. આવી ભગવાને પોતે પોતાના મહિમાની વાત કરી. જો કાષ્ટ આદિ વસ્તુ જેવી હોય તે બધામાં અગ્નિ તેવા રૂપમાં રહ્યો છે, તેમ હું પણ અંતર્યામી રૂપે સૌમાં અનુપમ રીતે રહ્યો છું, ધામમાં રહ્યો થકો જો. હે મુનિવ્રંદ, જ્યાં જેવી આવશ્યકતા હોય ત્યાં હું તેવું કામ કરું છું, બધામાં એવા રૂપમાં રહ્યો છું અને જ્યાં જેવી આવશ્યકતા હોય ત્યાં હું તેવું કામ કરું છું. એમાં રહીને કરું કે નોખો પ્રગટ થઈને કરું, મને ફાવે એમ કરું, પણ જ્યાં જેવી જરૂરિયાત હોય ત્યાં હું તેવા કામ કરું છું. કોઈક દ્વારે કરું કે હું સ્વયં પ્રગટીને કરું. મારો દ્રઢ વિશ્વાસ રાખજો, હું ક્યારેય તમને છોડી દેવાનો નથી. તમે મારું સર્વસ્વ છો. વાહ વાહ, જો તમે મારું સર્વસ્વ છો, તમે મારા પ્રાણ છો. ભગવાન એવું કહે છે તમે મારા પ્રાણ છો, તમને તજીને હું ક્યારેય જવાનો નથી, દુઃખી નથી જઈશો. તમે મનમાં એવી એક ટેક રાખજો, સમજાણો. એક નાનો એવો નિયમ આપે, જો તમે મનમાં એવી ટેક રાખજો કે સૌનો અંતર્યામી નિયામક કંટ્રોલર હું એક જ છું, આટલો એક નિયમ રાખો. આવું તમે માનજો, એટલે ગમે એવા દુઃખ કે વિપત્તિઓ કાંઈ પણ આવશે તમને અસર નહીં કરે. એક ટેક રાખજો, અર્થાત બધામાં મને જ જોજો. સૌનો અંતર્યામી નિયામક ઈશ્વર હું જ છું. બીજાનું જ્ઞાન તો દીવાની જેમ થોડી વારમાં ઓલાઈ જાય છે. લ્યો, બીજાનું જ્ઞાન તો દીવાની જેમ થોડી વારમાં ઓલાઈ જાય છે, ઘડીકમાં જીવો જ ભૂલી જાય છે. થયેલું જ્ઞાન નહીં તે, હા. ઘડીકમાં કોકનો અભાવ હોય ને એમાં પાછો ઘડીકમાં ભાવ થાય ને ઘડીકમાં ભાવ હોય ને ત્યાં વળી ઘડીકમાં વાતની વાતે અભાવ થાય. આમ 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 પરમેશ્વર કે અમે એવા નથી બીજા જેવા. તમે બધા મનમાં એમ સમજી રાખજો કે હું તમને ક્યારેય છોડીશ નહીં. તમે સૌ મારી આજ્ઞાથી જાઓ, સંતો જાઓ, તમને મારો યોગ આવી રીતે જ મળી રહેશે. નહીં વિયોગ રે બાપા, શું કામ દુઃખી થાવો છો કે વિયોગ થશે ને ક્યારે હવે અમારે ભગવાન મળશે. નહીં વિયોગ થાય, જાઓ. ભૂમિ ઉપર પાપ ઘણું જ થઈ રહ્યું છે, અસુર લોકો સંતોને સંતાપે છે, પીડે છે. હે ધર્મ, તમે એ નિશ્ચિત માનો કે હું હરિ એવે નામે તમારો પુત્ર થઈશ, હું મારા ભક્તોની રક્ષા કરીશ અને યુક્તિએ કરીને અસુરોને મારીશ. હવે તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં. સૌ દ્વિજાતિ કુળમાં જન્મ ધારણ કરો. દ્વિજાતિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણને દ્વિજાતિ કહેવાય. દ્વિજાતિમાં જન્મ ધારણ કરો, ચાર ધામમાં જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં જઈને રહેજો. આમ ભગવાને કહ્યું એટલે સૌના શોક દૂર થઈ ગયા, સૌને આનંદ થયો. શ્રી હરિના મુખની અમૃતવાણી સાંભળીને સૌએ બંને હાથ જોડ્યા અને ચરણારવિંદમાં નમી પડ્યા. તે પછી સર્વ ધર્મ તથા ઋષિઓ પોતપોતાને આશ્રમે રજા લઈને ગયા. ધર્મ, ઉદ્ધવ અને બધા ઋષિઓના અપાર શક્તિશાળી મંડળ કાળે કરીને ભૂમિ ઉપર પ્રગટ થયા. લ્યો, આ બધા એના મંડળ લખ્યા. ધર્મ પ્રગટ થયા એમ એને આના જે કોઈ હોય એ બધા પ્રગટ થયા. દેશે દેશમાં દ્વિજની શુભ જાતિમાં સૌ જન્મ્યા. તે વાત હવે કહું છું, હે રાજા તે તમે સાંભળો. ધર્મ અને ઋષિઓ બધા ભૂમિ ઉપર જન્મ લેવાના છે તે બાબતને જાણીને સમગ્ર અસુરો એ સમયે તૈયાર થયા. લ્યો, આ હખણારી અભાગ્યા અપાર અસુરો અંદરો અંદર એમ વાત કરવા લાગ્યા કે આપણે તેના સંબંધીઓમાં પ્રવેશ કરીને ધર્મનો વિનાશ કરશું. એને તો વેર છે ને, અધર્મીઓ અને ધર્મીઓ સાથે વેર છે. એટલે એ લોકોને આ ખબર પડી કે બદ્રિકાશ્રમમાં શાપ થયો છે, ઋષિઓ અને ભગવાન ધરતી ઉપર જન્મવાના છે, આપણા બધા જે હોય ને અધર્મીઓ એને મારવાના છે. ભગવાને કીધું ને કે હું એને મારીશ, એટલે બરાબર બન્યા ખીજાણા. એ કે આપણે જન્મ લ્યો, ભગવાનને પગ દેવાય એવું ન રહેવા દઈએ આપણે. કે જુઓ, બહુ અહંકારી હોય ને અસુર હોય, એનો હખ જ ન હોય. ઘણા બળવાન તે અસુરો તૈયારી કરીને બોલવા લાગ્યા કે આપણે ધર્મના સગા સંબંધીઓમાં પ્રવેશ કરીને ધર્મને અનંત દુઃખ આપશું. અસુરોની આ પહેલી ભાવના, બીજાને દુઃખ કરવાની. એક આસુરી સ્ત્રી બોલી. હવે પુરુષો જ પડકારા કરે, પણ આ આસુરી સ્ત્રી બોલો, અધર્મીણી, એ શું બોલી કે હું એની માં થઈશ અને કાયમ પાપ કરવાનું જ બતાવીશ. બોલો, જાવું કે? ત્યારે બીજી અસુરની સ્ત્રી બોલી કે હું એની માસી થઈશ અને ધર્મને ઉખાડી નાખીશ. ત્યાં તો વચમાં કોઈ ત્રીજી વળી અસુર સ્ત્રી બોલી કે હું એની બેન થઈને ખૂબ રડીશ, આહુડા પાડીશ, એટલે ભાઈ ગળી જાય, અને મારું ધાર્યું કરાવીશ ન કરવાનું. ત્યારે વળી એક અસુર સ્ત્રીએ કહ્યું કે હું એની દીકરી થઈશ અને એના યશનો વિનાશ કરીશ. કોકને લઈને ભાગી જાય, ઠેકાણે પાડી દઈશ એનો યશ. કા ગમે એવા ધંધા કરીશ ઘરમાં દીકરી થઈને. ત્યારે વિઘ્ન કરવાનું મનમાં ધારીને અસુર નારીએ કહ્યું, વળી પછી એક બોલ્યો કે અમે પ્રત્યેક ગામમાં રહીને તેના અનેક પ્રકારના સંબંધી થઈશું. આ રીતે અસુરની સ્ત્રીઓ અનેક પ્રકારના મોટા વિઘ્ન કરવાનું પડકારા મારીને બોલતી હતી ને, ત્યારે મનમાં બળતરા કરતાં કરતાં અસુરો બોલવા માંડ્યા કે તમે નારીઓ આટલું જોર મારો ત્યારે અમે શું અમારી ખળતા ભૂલી ગયા છીએ કે? હે, અમે બહુ બધું જાણીએ છીએ, અને બાયું કાંઈક જોર કરે ત્યારે આદમીને ઉમળકો સડી જ જાય, નહીતર એનું મોડું કહેવાય ને. અસુરો તો ઓર જોરમાં આવી ગયા. બોલો, એક અસુર બોલ્યો કે હું એનો પિતા થઈશ અને કરોડો વાતે તેની પાસે પાપ કરાવીશ, જાતો ન કરું, કેશ આવડાને જ્યાં જન્મ હોય ત્યાં જન્મે. હો, એટલે ઓલા સુપડીના ડાય ભગત જન્મે, એનો બાપો મારે ને આ બધું. આ ઓલા બધા ઋષિ મુનિઓ ને આ બધા અસુરો અરસપરસ હગાવાલા થયા. બોલો, કઠણાઈ કરી. હો, ત્યારે કોઈ અસુરે કહ્યું કે હું એનો ભાઈ થઈને અનેક પ્રકારના અધર્મમાં હું એને ફેંકી દઈશ. જુઓ મોટી મોટી વાતો. ત્યારે વળી બીજો અસુર બોલ્યો કે હું એનો કાકો થઈશ કે જે પાપ કરાવવામાં પાકો છું, પાપ કરાવવામાં બહુ પાકો છું, એનો કાકો થઈશ. ત્યારે કોઈ અસુર બોલ્યો કે હું એનો મામો થઈને એના બધા જ પાત્ર અધર્મથી ભરી દઈશ. બોલો, એના બધા જ વાસણો અધર્મથી ભરી દઈશ કે મામો બનીને. એક અસુરે કહ્યું હું તેનો બાળક બનીને તેના ભક્તિ અને ધર્મનો કાળ બની જઈશ, એનો દીકરો થાવ, મારામાં જેત હોય જ, પણ જો ખેલ કરાવું ન કરવાના કર્યા કરું, મને કાંઈ છોડી શકે નહીં, સટ્ટો રમીને દેવું કરી નાખું, કોકની છોકરી હારે લફરા કરી નાખું, હા દારૂ પી આવું, વિચાર કરી આવું, બીડી બિસ્ટોલ બારમાં જાઉં, લફંગાઓને યારે રખડું, લફંગીઓને લઈને ફરું, બધા રૂપિયા એને અર્થે વાપરી નાખું, તો હવે મા બાપ કહે પણ બેટા આવું ન કરાય, થોડોક મારે થોડોક વઢે, પાછો મનાવીને પાછો પ્રેમ હોય એટલે પાછો સાચવે, ક્યાં જાય? હે હું એનો છોકરો થઈશ, છોકરી થઈશ, બરોબરના હેરાન કરીશ કે છે ને ખેલ જોયા જેવો, આ કાંઈ એ વખતની જ કથા છે એવું ન માનતા. બોલો મૂક્યા મૂકાય છોકરા છોકરીઓ, તો કોઈક સાધુને કાંઈક ભૂલ થાય તરત આપણે બીજા સાધુ ગોતી ન્યા સમાગમ કરીએ, સાંભળ્યો? પણ આપણા છોકરા છોકરીઓને ક્યાં મૂકવા જવા? બોલો ભાગી ગયા હોય, ગાંઠ્યા ન હોય, છાપામાં આવ્યું હોય, જગતે જાણ્યું હોય, બે મહિના સો મહિના ચાર મહિના રખડી આવ્યા હોય તોય પાછા આવે, પાછા ઘરમાં રાખવા પડે, જમાડવા પડે, ફરીને પરણાવવા પડે, ક્યાં જાઓ? જેને કોઈ ન પૂગે અને એના પેટ પૂગે, બનાવી દે ડાયા, જે જ્યાં હોય એને અહંકાર કરીને દાપણ કરતા હોય ને એને ભગવાન પછી આ રીતે સીધા કરી નાખે. આવું છે બધું, આ અસુરો કાંઈ છોડે એમ નથી ભગવાનના ભક્તો સંતોન કોઈને, કેવા કડે સડાવે બોલો, સમાજની લાજ, કુટુંબની લાજ, હગાવાલા બોલે, અને તમે જરાય કાંઈ આઘા પાછા થાવ તો મામા માસી ફૂવા ફઈને બીજા ત્રીજા બધા ઘસકાવે, પણ દીકરો છે, બાળક છે, દીકરી છે, હવે એનો ક્યાં વાંક હતો? એને તો કોકે ફસાવી દીધા, અને વાંક તો તમારો છે, તારે તમારે પહેલેથી ધ્યાન રાખવું જોઈએ ને, તમે હેથકની સ્વીટ આપી દીધી, નાની ઉંમરમાં મોબાઈલ લાવી દીધો, મન ફાવીને રખડવા દીધો, પછી હાથ થાય ને કાંઈક આમ હરોડે, કાંઈક આમ હરોડે, મૂળ તો હાલ ફિટ કરે ખરું, ક્યાં જાઉં? એવી રીતના કપાણીના હોય ને આ બધા દુઃખ, કોઈને બતાવાય નહીં, સમજાણું? કોક જાણી જાય તોય હંગરવું પડે. ભગવાને સંસાર બનાવ્યો છે, બાકી માથું ફાડી નાખે એવો. બોલો દૈવી શક્તિઓના આસુરી શક્તિઓના યુદ્ધ હાલે જ બધા, પરમેશ્વર બચાવે એટલું બચાય, બાકી બચાય એવું નથી. અસુરો જો આવા બધા પ્લાન કરે છે, જેને બિચારા સંતો ભક્તો જાણતાય હોતા નથી કે શું અસુરોના ખેલ છે એમ, ભગવાન જાણે બચાવે બચાય, માટે પરમેશ્વરની આજ્ઞા બારા પગ મૂકવા નહીં, નહીં તો અસુરોના જોર વધી જાય. જો ભગવાનની આજ્ઞામાં રહીએ, મોટાની મરજીમાં રહીએ, તો અસુરોના પ્લાન બધા ફેલ થાય, કાંઈ ઉપજે નહીં, એનું કર્યું કરાયું બધું એનું પાણી જાય. પણ આપણે અસુરોની વાતમાં આવી જઈએ અને ભગવાન અને સંતોની વાતમાંથી નીકળી જઈએ તો બરાબરના અટવાઈ જઈએ, ફસાઈ જઈએ, નો નીકળ્યો નીકળાય, નો એ દુઃખ સહન થાય, આવી સ્થિતિ ઊભી થઈ જાય. અદ્ભુત કથા છે. બોલો કે હું એનો દીકરો બનીશ કે ધર્મ અને ભક્તિનો કાળ બની જઈશ, કે ધર્મ પાળવા નહીં દઉં અને ભક્તિ કરવા નહીં દઉં, રોજ ઉઠીને મારી જ મા બાપ ચિંતા કરે, મારા માટે જ વસ્તુ પદાર્થ લાવે, રળે, બંગલાઓ ચણાવે, મારા માટે કન્યા ગોતે અને ભાઈડા રખડે જેમ ફાવે એમ. આય તમારે જોવો, હો ગમે એટલું રળે ને તોય મને ધરવ નહીં, બાપા આ જોઈને તે જોઈને, બાપા મારે વિશે મોહવાળા એટલે બધા મારા તોફાનને શોખ એને સહવા જ પડે, એવો દીકરો થાવ એવી દીકરી થાવ કે છું. આવી અદ્ભુત અસુરો વાતું કરે છો. ત્યારે વળી એક અસુરે કહ્યું કે હું એનો હેતુ બનીને એના નિયમ માત્રને ખોવડાવી દઈશ, બીજો થોડી કહેતો હું એનો હેતુ બની જઈશ, મિત્ર બની જઈશ. હેતુ એટલે એનો હિતકર, એ મને જ એનો હિતે છું માને, પછી એના બધા નિયમ માત્રને હું ટાળી દઈશ, ખોવડાવી દઈશ કે. આમ અસુરો વિચારે છે. વળી બીજા અસુરે કહ્યું હું એના સખા બનીને ભગવત ભક્તોમાં કંકાશ ક્લેશ કરાવીશ. લામળો લ્યો કે એનો સખા બની જઈશ, મિત્ર બની જઈશ, અને ભગવત ભક્તોમાં અંદરો અંદર કંકાશને ક્લેશ કરાવીશ. હમ્પ ન રહેવા દી ક્યાંય કે સત્સંગમાંય કુસમ કરાવીએ, ત્યારે એક અસુરે કહ્યું, હું એનો હગો થઈને કલ્યાણના માર્ગમાં દગો કરીશ, હું એનો હગો થઈને કલ્યાણના માર્ગમાં દગો કરીશ. કે બોલો લ્યો. કોઈ એકે કહ્યું, હું એનો ગુરુ થઈશ. હવે જો ખેલ આવ્યો, એવો આ ન ઓળખાય એવો ખેલ હવે આવ્યો કે હું એનો ગુરુ થઈ જઈશ. બોલો, બમ હમ રીમ કરીને વશ કરી લઈશ, હા મને ભાળે, અને તેને અધર્મ શીખવાડીશ પાકા પાયે. એના હૃદયમાં ધર્મનો લેશ પણ રહેવા દઈશ નહીં, તેને સંતજન ગમશે નહીં. આવો કરી મૂકીશ, એને સાચા સાચું ધર્મ નીતિ સાચો માર્ગ ગમશે જ નહીં. આવો ચેલો તૈયાર કરી દઈશ. સાચા સંતો ભક્તોની તો નિંદા જ કરે, એવો અવળે સડાવી દઈશ. બોલો. આમ અસુર સેનાએ પરિયાણીઓ આ બધા બોલી રહ્યા ને, ત્યારે અવિદ્યા બોલી, આ રહી ગઈ હતી એક મેન. એને થોડી એમ જ કીધું કે બીજા બધા તો ઓછું કંદડી શકે, હું તો એની પત્ની થઈને ઘરમાં જ રહીશ. તે કરોડો ઉપાય કરશે ને, છતાં હું એને ઘર બહાર નીકળવા દઈશ નહીં. હું સો ની સો ગમે એમ થાય નહીં. આવો પકડી રાખીશ. કે રડીને, રૂપ બતાવીને, વિષય સુખ ચખાડીને, કાં તો ક્રોધ કરીને, કાં તો યુક્તિ કળાથી, પણ ભાઈડાને મરે ત્યાં સુધી નીકળવા ન દઉં. કેશ જાતો છે એનો, સત્સંગમાં, ભજનમાં, કલ્યાણમાં, ધામમાં ક્યાંય ન જવા દઉં. અવિદ્યા બોલી. અને આપણે જોઈએ છીએ ને બધે આ બધું સહેજ ને, આખા સંસારમાં નજર કરો, આ બધું આમ જ છે. હેંગ નીકળવા નહોતું. ત્યાં વળી એકે કીધું, પાછો એક વળી અસુર ઉલ્યો, હું નાના નાના બાળકના રૂપમાં થઈશ. હો, સંબંધના ભાવથી મારામાં ત્યાંનું ચિત્ત પોરવાઈ જશે, નાના નાના છોકરા બની જશું અસુરો. કે એટલે અમને રમાડ્યા કરે, હાચવા કરે, દૂધ પાયા કરે, હિલોળ્યા કરે, લુગડા લાવી દે, નવડાવે, જોડાવે, ખવડાવે, અમારા મય રહે એટલે ભગવાનને સત્સંગ જાય. હવળી કોઈ આવી વાત કરી, અમારામાં અમારામાં પીડ્યા રહે. કે માયામાં, માયામાં નાના નાના બાળકના રૂપમાં થઈ જ. કે સંબંધના ભાવથી મારામાં એનું ચિત્ત પુરવાઈ જશે. છોકરા કે છોકરીના રૂપમાં થઈને મુખથી કાલી કાલી બોલી બોલીશ. છોકરા કે છોકરીના રૂપમાં થઈ કાલું કાલું બોલી કરશું ને અંતર કલ્યો જો ઠોલી ખાઈશું. કે પછી અવિદ્યા રૂપ માયામાં દબાવીને તેના સત્વને હું નીચોવી નાખીશ. હા, હું અસુરો. કે બોલો. છોકરા છોકરીના રૂપમાં નાના નાના એના બાળકો બનીને કાલું કાલું બોલીને અવિદ્યારૂપ માયામાં એવો એને સપડાવીને દબાવી દેવું, અને એના તમામ સત્વને, એટલે કે સારા વિચારને, ભજનના કાર્યક્રમને બધાને નીચોવી નાખીશ. કે કાંઈ ન કરવા દઉં, ધ્યાન, ભજન, સેવા, સત્સંગ કશું જ. કે આવો અસુરોનો પ્લાન છે. લ્યો, આ પ્રમાણે બધા મળીને જીવના ભૂંડા હાલ કરશું. ખબરદાર રહીને હવે જોર કરશું અને ધર્મની ધજાને તોડી નાખશું. આ રીતે અધર્મ અને અવિદ્યાના પરિવારે પરસ્પર હળીમળીને પ્રયાણ કર્યું. કળિયુગનો રાજ્યકાળ હોવાથી તેણે પોતાનું વધુ પડતું બળ માન્યું. હા, પાછો કળિયુગનો રાજ્યકાળ હોવાથી આ અધર્મ સેનાએ એનું વધારે પડતું બળ માની લીધું. શ્રી કૃષ્ણ અવતારના જેટલા શત્રુ હતા તે બધા એકઠા થયા. કળિકાળમાં ચારે ધામમાં જોઈ વિચારીને જન્મ લેવાનું ધાર્યું. લ્યો, સાંભળો, શ્રી કૃષ્ણ ભગવાન વખતના જેટલા અસુર હતા ને એ બધા ભેગા થઈ ગયા, મિટિંગ કરી લીધી, પ્લાન કરી લીધો. અને હંમેશા હારાને મિત્રોને મોડા માણસો પાછા જ પડે ને મોડા જ પડે છે, આ બધા મોરે જ હોય. અને કળિકાળમાં ચારે ધામોમાં જોઈ વિચારીને જન્મ લેવાનું નક્કી કર્યો. ધામોમાં જો હારી હારી જગ્યાએ જ જન્મ લેવાનું, ચારે ધામોમાં જન્મ લેવાનું. બોલો, આમ આઘા પાછા નહીં, ત્યાં જ જન્મ લેવાનું નક્કી કર્યું. કેટલાક યોગી થયા, બોલો, કેટલાક ભોગી થયા, કેટલાક રાજાઓ થયા, જુદા જુદા, બોલો, નેતાઓ. રાજ્ય નેતા, ધર્મ નેતા, પ્રજાને દોરનારામાં જ્ઞાત જીનમાં રાજકુંવર ને આવા બધા જ. હવે એ બધા સીધા ગાદીએ ચડી જાય રાજાની ધર્મની બધી. હવે હું દિશા કરે મને કયો જોઈ. તેમજ સ્થાન સ્થાન પર કોઈ અનંત પ્રકારના મતવાદીઓ થયા, ઉપરના વ્યવહારથી મોટા શાહુકાર થયા, પણ અંદરના ભાગમાં તો અપાર કપટ ભર્યું હતું. આ અસુરો આવા થયા હો, માનો દુનિયા ઉપર ઉપકાર ન કરતા હોય એવો પાછો ડોળ કરે હો, તેમ પરધન અને પરસ્ત્રીનું અપહરણ કરવા લાગ્યા. આમ અસુરોએ અહીંયા અધર્મ ફેલાવ્યો. હવે ધર્મ ભક્તિ ઉદ્ધવ સંતો ઋષિઓ બધા જન્મ લેશે, પછી આ બધા એને બહુ પીડશે, પછી ભગવાન પ્રગટ થશે અને અસુરોને બધાને મારશે અને રૂડો એકાંતિક ધર્મ સ્થાપશે. આવી અનુપમ કથાને નિમિત્ત ભગવાને ઊભું કર્યું તાકી અનેક જીવના આ બધી રોચક કથાથી આ બધું ભગવાને ઊભું કર્યું, ઇતિહાસ ઊભો કર્યો, આખ્યાન ઊભા કર્યા, પ્રસંગો ઊભા કર્યા, શાપનાન દુઃખનાન, તાકી એના મોટા ગ્રંથો થાય અને એનાથી અનેક જીવોને જ્ઞાન થાય, બધું સમજાય. સીધે સીધું તો ક્યાંથી સમજાય, કાંઈ બહુ અઘરું છે આ તો બધું સમજવું. ભગવાનના આશયને આપણે સમજીએ નહીં, આપણે એમ થાય કે આવું બધું કામ કરવું જોઈએ, આમ સીધું કરતા હોય તો આમ કરતા હોય તો એટલે ભાઈ રવા દે ને. ભગવાનના કાર્યમાં કાંઈ પણ ડાપણ કરવાનું હું કામ, પણ એમને ખબર હોય બધી જેમ છે એમ. આ સરસ મજાની કથા, આમાંથી ઘણું બધું આપણે શીખવા જેવું જે હોય તે આપણે પકડી લેવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં ઋષિમુનિઓએ તથા અસુરોએ ભૂમિ ઉપર જન્મ લેવાની તૈયારી કરી એ નામે 11મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.